एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी वाला संपादित रचनावली पठन शैलेश 140 शिक्षाष्टक कवि चैतन्य महाप्रभु। आ सृष्टि सृष्टिनी रचना एनु समयचक्र एनु ऋतुचक्र एनु जीवनचक्र एनी नियमितता एनी विनाशकता एनी सर्जकता અને આ બધા વચ્ચે એમાં પરિવર્તનની સ્થિરતા અને સ્થિરતા પાછળ કોઈ પરમ રહસ્ય શક્તિનો અનુભવ, આ બાબત જ્યારે જ્યારે મનુષ્ય ધ્યાન પર લીધી છે ત્યારે ત્યારે કાં તો બુદ્ધિ તર્ક ને જ્ઞાનથી અને કાં તો હૃદય લાગણી ભક્તિથી એને ઉકેલવા એ મથ્યો છે। તર્ક અને વિચારમાં રહસ્ય ન જલાયું તો એને તર્કાતીત કહ્યું છે અને હૃદય લાગણી ભક્તિમાં રહસ્ય ન જલાયું તો એને અનુભવાતીત કહ્યું છે। સૌથી મોટી ઘટના તો એ છે કે મનુષ્ય જ્યારે જ્યારે પોતામાં ઉતર્યો છે ત્યારે ત્યારે એને એકલતા મીટી વળી છે। કશાકથી એ કપાઈ ગયો છે, એની તીવ્ર પીડા એના મર્મમાં ઘર કરીને રહેલી છે। મનોવિજ્ઞાનીઓ સમજાવે છે કે બાળક જન્મે છે ત્યારે આપણે માટે ઓછવ હોય છે, પણ બાળક માતાના સહી સલામત ઉષ્મા ભર્યા અત્યંત સુરક્ષિત કવચમાં હતું, એમાંથી એકદમ અસુરક્ષિત જગતમાં ધસી આવે છે ત્યારે એણે ગુમાવેલા જગતનો આઘાત એના ભીતરમાં ભંડારાયેલો હોય છે। આથી જ દરેક મનુષ્ય એ ખોવાયેલા જગતને જાત જાતની રીતે પામવા માટે બહાર ભટકતો રહેતો હોય છે। આ કશાકથી કપાયેલાનો વિરહ અનુભવ મનુષ્ય જાત જાતની રીતે વ્યક્ત કરે છે, કોઈને ઓછો તો કોઈને વધારે। આ અનુભવ સતત સંગાથી હોય છે। મનુષ્યના આવા ચીરવિરહના કેન્દ્રમાં જ ભાગવત જેવો ગ્રંથ રોપાયેલો છે। ભાગવતના દશમ સ્કંધમાં કૃષ્ણલીલા કે રાસલીલા પછી કૃષ્ણનું ઓચિંતું અદૃશ્ય થવું ગોપીઓને વ્યાકુળ વેદના ગીત તરફ લઈ જાય છે। કૃષ્ણનો વિરહ એમને માટે અસહ્ય છે। ગોપીઓની આ કૃષ્ણ ભક્તિ એ ભાગવતી કે વૈષ્ણવી ભક્તિનો આધાર છે, પણ ભાગવતથી પણ આગળ વધી ગોપીઓની ઉત્કટ ભક્તિથી એ વધારે ઉત્કટ ભક્તિ માટે પછીથી રાધાના પાત્રની કલ્પના ઉમેરાયેલી છે। કૃષ્ણ ભક્તિની કે કૃષ્ણ વિરહની જો કોઈ તીવ્રતમ અનુભૂતિ ઘટ બને તો રાધાનું સ્વરૂપ બને એવું કહેવાયું છે। આવા જ સાત્વિક રાધાભાવને પુરુષ હોવા છતાં રૂએ રૂએ અનુભવનારાઓમાં ચૈતન્ય મહાપ્રભુનું નામ મોખરે છે। બંગાળના ગૌડ પ્રદેશમાં નવદ્વીપ ક્ષેત્રે માયાપુર ગામમાં પંડિત જગન્નાથ મિશ્ર અને માતા શચીદેવીને ત્યાં એમનો જન્મ, નામ વિશ્વંભર રાખ્યું, પણ શરીરની અદ્ભુત કાંતિ અને ગૌર વર્ણને કારણે ગૌરાન કહેવાયા। માતાના તો સદાય નિમાય જ રહ્યા। ધમાલમસ્તી વચ્ચે પાઠશાળામાં અભ્યાસ દરમિયાન એ શાસ્ત્ર પારંગત બન્યા, 15-1 વયે અધ્યાપક થયા। વિદવત્તા એવી કે કોઈ પણ શાસ્ત્ર સૂત્રને તેઓ સરળતાથી રમતવાતમાં ઉકેલી આપે। એમના પ્રતિસ્પર્ધી રઘુનાથ ભટ્ટે નવ્ય ન્યાય પર ગ્રંથ રચ્યો અને માન્યું કે મારા જેવો ગ્રંથ કોઈ રચી શકે નહીં। રઘુનાથ ગ્રંથ લઈ ગૌરાન પાસે આવ્યા, ગ્રંથ વંચાયો। ત્યારબાદ રઘુનાથને ખબર હતી કે ગૌરાંગે પણ આ જ વિષયમાં કામ કર્યું છે, તેથી ગૌરાંગને પણ એનો ગ્રંથ વાંચવા આગ્રહ કર્યો। આ ગ્રંથ વંચાતો ગયો તેમ તેમ રઘુનાથની આંખમાં આંસુ આવવા લાગ્યા। એમને થયું કે મારા ગ્રંથની તો કોઈ વિસાત જ નથી। ગૌરાંગે રઘુનાથની ઈર્ષ્યા જોઈ પોતાના ગ્રંથના પાને પાન રઘુનાથના દેખતા જ ગંગામાં વહાવી દીધા। ગૌરાંગ વિદ્વાન અને પંડિત હોવા છતાં પુસ્તકીય અનુભવ કરતા કોઈ જુદા જ અનુભવની શોધમાં હતા। આમ તો એમની શાસ્ત્ર ચર્ચા અને શાસ્ત્રબુદ્ધિ એટલા સતેજ હતા કે લોકો એમને વાદી સિંહ કહેતા। ગૌરાંગને એવો અનુભવ પિતાના શ્રાદ્ધ માટે ગયાજી ગયા ત્યારે થયો। ઈશ્વરપુરી પાસે એમણે દીક્ષા લીધી। ઈશ્વરપુરીએ ગોપીજન વલ્લભાય નમઃ નો મંત્ર કાનમાં કહ્યો અને ગૌરાંગ મૂર્છિત થઈ ગયા। વતન પાછા ફર્યા, પણ ગૌરાંગ બદલાઈ ચૂક્યા હતા. કૃષ્ણ માટેના પ્રેમોન્માદ અને ભાવાવેશથી એ શિષ્યો સાથે મૃદંગ, મંજીરા, ત્રાંસા, ઢોલ સાથે કૃષ્ણ કીર્તન કરતા નીકળી પડવા લાગ્યા. છેવટે ગૃહતાગ કર્યો. કેશવ ભારતીએ એમને નારાયણ મંત્ર આપ્યો અને ગૌરાંગે જગન્નાથપુરીની વાટ લીધી. જગન્નાથપુરીથી દક્ષિણ ભારત ગયા. ત્યાંથી ઠેઠ દ્વારિકા ક્ષેત્ર સુધી જઈ પાછા પુરી પહોંચ્યા. વૃંદાવન ગયા અને પાછા પુરી આવ્યા. આ દરમિયાન કૃષ્ણ વિરહનો એમનો રાધાભાવ ઉત્તરોત્તર વેગ પકડતો રહ્યો. તેઓ હવે વારંવાર મૂર્છિત થતા. એકવાર ઉન્માદ અવસ્થામાં પુરીના સમુદ્રમાં ઝંપલાવ્યું અને માછીની જાળમાંથી મળ્યા, પણ પછી એ જ અવસ્થામાં નિર્વાણ પામ્યા. ચૈતન્ય મહાપ્રભુએ પોતે વિદ્વાન હોવા છતાં પોતાના મત વિશે કોઈ ગ્રંથ રચ્યો નથી. એમની ભક્તિ ઉત્કટતાનો અને કૃષ્ણ સંકીર્તનનો સંદેશ આપતી એક જ રચના શિક્ષાષ્ટક મળી આવે છે. 8 શ્લોકોની આ રચનામાં પહેલા શ્લોકમાં કૃષ્ણ સંકીર્તનનો મહિમા કર્યો છે. કૃષ્ણ સંકીર્તન મનના અરીસાના મેલને દૂર કરે છે, સંસારના અગ્નિને શમાવે છે, કલ્યાણને વિસ્તારે છે, વિદ્યાને નવી ચેતના આપે છે, આનંદ સાગરને ઉછાળે છે, ક્ષણે ક્ષણે પૂર્ણ અમૃતનો સ્વાદ આપે છે અને સર્વાત્મને સ્નાનથી શુદ્ધ કરે છે. અહીં કૃષ્ણ સંકીર્તનની તદ્દન હવાના બાચકા જેવી વાતને ચૈતન્ય મહાપ્રભુએ જુદી જુદી સરખામણીથી નક્કર રૂપ આપ્યું છે. બીજો શ્લોક, કૃષ્ણે તો બધા જ નામોમાં સર્વશક્તિ ભરી છે પણ ભક્તના હૃદયમાં અનુરાગ પ્રગટતો નથી, એનું બયાન કરે છે. અને પછી અનુરાગ ન પ્રગટવાના કારણમાં ઉતરતો ત્રીજો શ્લોક જણાવે છે કે જેણે કૃષ્ણ સંકીર્તન માટે લાયક બનવાનું છે એણે તો તણખલાથી પણ નીચે પોતાની જાતને મૂકવાની છે, વૃક્ષની જેમ સહનશીલ બનવાનું છે, અભિમાન જતું કરવાનું છે, સર્વને માન આપવાનું છે. જે ભક્ત આવી આખરી કસોટીમાંથી પાર ઉતરે છે તે પછી ભક્તિ સિવાય કશું જ પામતો નથી. તેથી ચોથા શ્લોકમાં ધન નહીં, સ્વજન નહીં, સુંદર સ્ત્રી નહીં, કવિતા નહીં, પણ જન્મે જન્મે માત્ર નિષ્કામ ભક્તિની જ કામના કરી છે. પાંચમા શ્લોકમાં ભક્ત પોતાને એના ચરણકમળની રજ જેવો ગણવા કૃષ્ણને વિનવે છે. એ સાથે છઠ્ઠા શ્લોકમાં ભક્તિનો વેગ ભક્તમાં પ્રગટ થાય તો કેવો થાય એનું એક તાદૃશ ચિત્ર ખડું કર્યું છે. કવિ કહે છે કે આંખમાં વહેતી ધાર સાથે, સંધાયેલા કંઠ સાથે, અંગ અંગ પરના રોમાંચ સાથે હું તારું નામ ક્યારે ગ્રહણ કરીશ. કૃષ્ણ સંકીર્તન એ કોઈ પોપટ રટણ નથી, એ તો કૃષ્ણ દૂર કે અલગ છે એના કે વિયોગથી ઉદ્ભવેલી અસહ્ય પીડાનો ઉદ્ગાર છે. સાતમા શ્લોકમાં કહે છે કે હે કૃષ્ણ, તારા વિરહમાં એક પળ યુગ બની જાય છે, આંખમાં ચોમાસું બેસી જાય છે, જગત શૂન્ય બની જાય છે. વિરહની આવી ઉત્કટ અવસ્થા ભક્ત પાસે આઠમા શ્લોકમાં કબૂલ કરાવે છે કે તમે મને આલિંગો કે મારા ચૂરે ચૂરા કરો, મને દર્શન આપો કે ન આપો, તમે જ મારા પ્રાણનાથ છો, બીજું કોઈ નહીં. ચૈતન્ય મહાપ્રભુના આ શિષ્ટાષ્ટકમાં ગોપીભાવ કે રાધાભાવના વિરહ અનુભવને સાકાર થતો જોઈએ છીએ. બંગાળ, ઓરિસ્સા અને વ્રજમંડળને આ ભક્તિરસે અને મધુર ભક્તિએ જ પરિપ્લાવિત કર્યા છે.